ચારિત્ર રૂપ ધર્મની આરાધનામાં આજે અંતિમ દિવસ, 10 દિવસ એક એક ચારિત્રના લક્ષણ લઈને આરાધના કરીએ છીએ. એક એક ધર્મનો આપણને બોધ સંદેશ શું મળે છે. ક્ષમા ધર્મની આરાધના કરીએ, માર્દવ ધર્મની, આર્જવ, તો એક એક ધર્મની પાછળ એક હેતુ શું છે. અંતે તો એક ચારિત્ર ધર્મના જ આ જુદા જુદા લક્ષણથી નામ છે. ચારિત્ર રૂપી ધર્મ એક જ પ્રકારનો છે, લક્ષણથી જુદા જુદા નામ છે. તો ક્ષમા ધર્મ પ્રસંગે આપણે શું ભાવના ભાવીએ કે અનંત કાળથી મિથ્યાત્વ રૂપી અનંત ક્રોધથી આપણે દુઃખી છીએ, ઘેરાયેલા છે, અને આ દુઃખથી મુક્ત થવાનો આપણે પહેલા પુરુષાર્થ પ્રયત્ન કરવાનો છે. ઉત્તમ ક્ષમા તો મુનિદશામાં હોય છે. આપણે અનંતાનુબંધી ક્રોધ એનાથી રહિત થવાનો પહેલો પ્રયત્ન પુરુષાર્થ કરવા જેવો છે. જેના જીવનમાં અનંતાનુબંધી ક્રોધ નથી ગયો એ ક્યારેય પણ અપ્રત્યાખ્યાનાવાણી, પ્રત્યાખ્યાનાવાણી કે સંજલન એ ક્રોધનો અભાવ નહીં કરી શકે. શબ્દ જ અનંતાનુબંધી શું સૂચવે છે? જેને અનુસરીને અનંત સંસાર, મિથ્યાત્વ સાથે નિયમથી અનંત સંસાર હોય છે, તો જેને અનુસરીને અનંત બંધ થાય છે એવો એક ક્રોધ. એટલું બધું કેમ હશે અનંતાનુબંધી ક્રોધ? અનંત ગુણ સ્વરૂપ આત્માનો જેમાં નિષેધ હોય તો અનંત કેમ ન હોય? અનંતાનુબંધી ક્રોધ શું કરે છે? કોનો નિષેધ કરે છે? અનંત ગુણ સ્વરૂપ, અનંત ક્ષમા સ્વરૂપ આત્માનો નિષેધ જેમાં આવે તો એ બેહદ થશે. અને એ રીતે વિચાર કરીએ તો શ્રદ્ધાનું કોઈ પણ પરિણમન કેવું હોય? બેહદ હશે. શ્રદ્ધા માટે બે જ ઓપ્શન ખુલ્લા છે, કાં તો મિથ્યા અને કાં તો સમ્ય. તો બેમાં આખું શું છે? બેહદતા છે, અનંતતા છે. બહિર્મુખતા તરફ જો શ્રદ્ધાનું પરિણમન થયું તો હું અનંત ગુણ સ્વરૂપ આત્માની જગ્યાએ હું અનંત સંયોગ રૂપ છું, હું અનંત રાગ રૂપ છું, એમાં જ એકત્વ કરે. અને શ્રદ્ધાનો એ સ્વભાવ છે, જેને ગ્રહણ કરે એને પૂર્ણપણે કરે. એમાં કોઈ ચારિત્રની જેમ ક્રમ નથી હોતા. ચારિત્રમાં શું ક્રમ હોય છે? સ્વરૂપ આચરણ ચારિત્ર, દેશ ચારિત્ર, સકલ ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર, એ ક્રમ છે. ચાર કસાય છે, એક ચારેય કસાય એક સાથે ક્યારે નહીં જાય, ક્રમે જ હશે. અને એમાંય વિચારીએ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, એના તો ચારે એક સાથે જશે. સંજલનના ક્રોધ માન માયા એ પાછા ક્રમે જશે. એક તો એ ક્રમ અને એમાં પણ પાછો ક્રમ. તો અહીંયા પહેલું તો આપણે મુનિરાજની તો એમણે તો ત્રણ કસાય અનંતાનુબંધી, બીજો શું છે બીજા કસાયનું નામ? અપ્રત્યાખ્યાનાવાણી. એટલે શું અપ્રત્યાખ્યાનાવાણી? ખ્યાનાવર્ણી એટલે તો ત્યાગનો આવરણ, એટલે ત્યાગ ન થવા દે, એનો અર્થ શું? પછી અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન એટલે ત્યાગ અને એનું આવરણ. જેમ જ્ઞાનાવર્ણી કહીએ ને, જ્ઞાનનું આવરણ, એનું નામ જ્ઞાન. એમ પ્રત્યાખ્યાનાવર્ણી એટલે ત્યાગનું આવરણ, એટલે ત્યાગ ન થવા. અને અ એટલે શું? અ એટલે શું? અંશે પણ ન થવા દે એનું નામ. કારણ કે જ્યાં સુધી અપ્રત્યાખ્યાના વાણી હશે ત્યાં સુધી પાંચમું ગુણસ્થાન નહીં આવે. પાંચમું ગુણસ્થાન આવે તો એક દેશ ત્યાગ, એક દેશ ચારિત્ર, એ શરૂ થાય. તો અનંતાનુબંધી મિથ્યાત્વ સાથે જ્યાં બેહદતા વિપરીતતા છે. પછી અનંતાનુબંધી ગયું પણ હજી ચોથે ગુણસ્થાન હજી કોઈ ત્યાગ શરૂ નથી થયો, તો એનું નામ શું કહેવાય? અપ્રત્યાખ્યા. પછી શું આવ્યું, શું રહી ગયું? કે પૂરો ત્યાગ નથી માટે પ્રત્યાખ્યાના વાણી. અને એ ચાલ્યો ગયો તો ત્યાગ પૂરો થઈ ગયો. અને એ અપેક્ષાએ મુનિરાજના ચારિત્રને કેવું કહીએ છીએ આપણે? સકલ ચારિત્ર કહીએ. અને પછી સંજલનનો ક્રમે કરીને જાય તો યથાખ્યાત, યથા જેવો આત્માનું ચારિત્ર સ્વરૂપ છે એવું એ પ્રગટ થાય. તો ઉત્તમ ક્ષમાના દિવસે એવી આપણે ભાવના કરીએ કે સ્વરૂપનો ક્રોધ સમયસારમાં પણ, એટલે જ્યારે પણ કંઈક વાત આવશે વિભાવ ભાવનીમાં તો મુખ્યત્વે ક્રોધાદિ શબ્દ આવશે, કર્તા કર્માધિકારમાં આવશે, સંવર અધિકારમાં પણ આવશે. કારણ કે આપણને મિથ્યાત્વ દશા છે ત્યાં સુધી સ્વરૂપનો પ્રેમ છે, રુચિ રસ છે કે સ્વરૂપ પ્રત્યેની અરુચિ છે, અને સ્વરૂપની અરુચિ એનું નામ જ શું છે, ક્રોધ કહેવાય છે. દ્વેષ અરોચક ભાવ, ન ગમ્માપણું, અરસપણું, એના પ્રત્યેની રુચિ નથી તેનું નામ જ એ સ્વરૂપ પ્રત્યેનો ક્રોધ કહેવાય છે. તો એ અનંતાનુબંધી ક્રોધ, મને સ્વભાવ રુચતો નથી, સ્વભાવ તો નહીં સ્વભાવની વાત પણ રુચતી નથી, અને એની સામે જો સ્વભાવની વાત રુચે તો પદ્મનંદી આચાર્યદેવ ક્યાં સુધીની વાત કરી દીધી. જે જીવે પ્રસન્ન ચિત્તથી ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત પણ સાંભળી છે એનાથી અધિક અનુભવ કરે તો કોઈ પ્રશ્ન જ નથી. પણ કન્ડિશન કઈ મૂકી છે, પ્રસન્ન ચિત્ત એટલે શું, જેને મનની પ્રસન્નતા થશે એ પ્રાપ્ત કર્યા વગર રહેશે નહીં. એક દ્રષ્ટાંત રૂપે બાયમાં સંયોગ બને કે ના, પણ શેની હોવી જોઈએ પ્રસન્નતા, મનની, મનમાં ગમ્યું તો ગમે એમ કરીને એ પ્રયત્ન મેળવવાનો. તો એમ આત્મા જો અંદરમાં ગમ્યો મનની પ્રસન્નતા તો એને પ્રાપ્તિનો પુરુષાર્થ થયા વગર રહેશે નહીં. તો એ આચાર્યદેવે ગેરંટી આપી. તો એ ભવિષ્યમાં મુક્તિનું શું થવાનું છે, ભાજન. ભાજન એટલે પ્રાપ્ત કરશે, પાત્ર બનશે, અને પાત્ર થશે એ પુરુષાર્થ કરીને પ્રણમન કરશે. તો એ ક્ષમાના દિવસે અનાદિકાળથી મેં આત્માની અરુચિ, જેને ચોથી ગાથામાં જ આચાર દે કે તે એકત વિભક્ત આત્માની વાત ક્યારે સાંભળી નથી. સમોસરણમાં તો જઈ આવ્યા ને આપણે મુનિરાજોના સંગમાં, એવું તો કર્યું ને ભૂતકાળમાં, અને છતાં આચાર્યદેવ કેમ ના પાડે, સાંભળી નથી, એમની શરત તે પૂરી નથી કરી, પ્રસન્ન ચિત્તથી નથી સાંભળી. તો એ અહીંયા ક્ષમાના દિવસે આપણે કે હવે આ દુઃખથી જે અનંત સ્વભાવ પ્રત્યેની અરુચિરૂપી ક્રોધ કર્યો છે એ દોષની હવે નાશ થાય, એ દોષનો અભાવ થઈને મને સમ્યક ક્ષમા, સમ્યક દર્શન થતા સમ્યક સાચી યથાર્થ ક્ષમા, અને મુનિ દશા થતા ઉત્તમ ક્ષમા, અને કેવળ જ્ઞાન થતા યથાખ્યાત ચારિત્ર થતા પરિપૂર્ણ ક્ષમા. જેમ કહીએ અણુ માત્ર પણ રાગ આદિનો, અને રાગ એ જ આત્મા પ્રત્યેનો વિપરીત અરુચિકર એટલે અલ્પરૂપે પણ એ આત્માથી વિરુદ્ધનો ભાવ છૂટીને ક્ષમા ધર્મ થાય. બીજો માર્દવ ધર્મ, દસ દિવસ તો થયા પણ ફરીથી યાદ કરીએ કે એક એક દિવસે શું ભાવના કરવા જેવી છે. માર્દવ ક્યાં કસાયનો અભાવ, માન, અને ખાસ માનવ પર્યાયમાં આ માનની અધિકતા રહે છે. ચાર ગતિમાં ચાર કસાયનું એક એવરેજ કાઢીને, બાકી હોય તો બધાય કસાયો કૃપાળુ દે, એટલા માટે કે માન ન હોતો અહીંયા મોક્ષ હોત. ક્યારેક આપણે આપણા પરિણામ માટે વિચારવા જેવું છે, મારામાં માન કેવી રીતે છે. આમ તો સામાન્ય કે ના ભાઈ હું તો બધું ચલાવી લઉં, મને કાંઈ માન નથી. ઘણી વાર તો કેવું વિચિત્ર પ્રકારનું માન, એને હમણાં બહુ અભિમાન ચડી ગયું છે. એક વાર તો એનું અભિમાન, અરે કોકના અભિમાન તોડવાનું તો શું કામ અભિમાન કરે છે, એને છે તો એના પરિણામ જાણ એને છે, પણ એને તો એકવાર બધા વચ્ચે અરે કોકના પરિણામની ચિંતા કરે છે, એમ કરતા પોતાના પરિણામની કેમ ચિંતા નથી. વિચિત્ર પ્રકારે આપણે માનને પોષીએ છીએ. સ્વમાન કરીને સેલ્ફ રિસ્પેક્ટ શબ્દ તો વાપરી લઈએ અને અંતે તો માન કસાય. અરે તારે સેલ્ફ રિસ્પેક્ટ જોવે છે ને તો તું કોના ઉપરથી તારું સેલ્ફ રિસ્પેક્ટ માને છે કે હું એક સમાજમાં બહુ પ્રતિષ્ઠિત છું, બહુ આ છું? તને જો તારું સેલ્ફ રિસ્પેક્ટ જોવે તો હું સિદ્ધ સ્વરૂપ આત્મા છું એ કેમ યાદ નથી આવ? અંતે તો અધિકતા શેનાથી કરી છે? સંયોગથી અધિકતા કરી છે, અને સંયોગથી અધિકતા તેનું નામ જ અનંતાનું બંધી માન છે. સ્વભાવની અધિકતા છોડીને શેનાથી અધિકતા કરીએ છે? સંયોગ અથવા સંયોગી ભાવથી કરે છે, એનું નામ જ છે તને અનંતાનું બંધી માન છે. અરે જીવનમાં જે વિભાવ હોય, અશુદ્ધ હોય, વિકાર હોય, એની અધિકતા કેમ રહે છે? ઉદય છે, ઉદય ક્યારે જ ફ્રી જશે ભરોસો કરીશ નહીં. તો એ અહીંયા માળદવ ધર્મમાં મુનિરાજની તો કેવી દશા, વંદે ચક્રી તથાપિ ન મળે માન. મુનિરાજ કદાચ અસાતાનો ઉદય હોય, શરીર આદિ કોઈ કાળું આદિ હોય, ક્ષીણ થઈ ગયેલું હોય, ક્યાંક ઝાડ નીચે, એ પણ ઝાડ કેવું હોય, બાવળ જેવું ઝાડ હોય, અને ચક્રવર્તી આવીને વંદન કરે, ઓ આજ તો મારી અધિકતા થઈ, સરસ અન્ને મનને કોઈ પ્રસન્ન કે માન નહીં, મને આજે રાજાને ઘેર આહારનો પ્રસંગ બન્યો. એ નિષ્ફળતા છે. માન કોનું લેવું છે? તારામાં શું અધૂરા છે? તારે જગત પાસેથી માન માગવું પડે છે. ગુરુદેવજી તેના માટે શું કહેતા? ભગવાનના જ્ઞાનમાં કે વાણીમાં આવે, આ જીવ ભવ્ય છે, મોક્ષે જવાનો છે, એનાથી અધિક તારે શું માન જોવે છે? અને ભગવાનના જ્ઞાનમાં કે વાણીમાં એમ આવે, આ જીવ અભવ્ય છે, મોક્ષ જવાને લાયક નથી, એને કદાચ આખું જગત પૂછતું હોય તો એ શું કામ? જગતના માન અપમાનથી નિરપેક્ષ થવું પડશે. સંસારમાં એ જ પદ્ધતિ ચાલે છે, માન દેવું ને માન લેવું, બીજાને માન દેવું અને બીજા પાસેથી લેવું. મારે કોઈ, હું પૂર્ણ તત્વ છું, મારે જગતની પાસેથી કાંઈ અપેક્ષા લેવું જ નથી. તો એવી આપણે અંદરમાં એવી પાત્રતા આપણે પ્રગટ કરીએ કે ભગવાનની વાણીમાં આવે કે આ જીવ પાત્ર છે. ગુરુદેવસિંહના જીવનમાં એક પ્રસંગ એવી રીતે બનેલો. પૂજ્ય બેનસિંહને જાતિ સ્મરણ ક્યાં થયેલું, ક્યારે થયેલું? જાતિ સ્મરણ જ્ઞાન સોનગઢમાં થયેલું 93 ચૈત્રવદ 8 દિવસે. પોતાને થયેલી વાત કોઈને, એટલે કોઈ સગા ભાઈ કે કોઈને પણ કરેલી નહીં. લગભગ 7 પછી 94 માગસર મહિનામાં ગુરુદેવસિંહ ત્યારે સ્ટાર ઓફ ઇન્ડિયામાં બિરાજમાન હતા, એક ચિઠ્ઠી લખીને ખાલી કે આપના પ્રતાપે આપનું ને અમારા પૂર્વભવનું જાતિ જ્ઞાન, એટલું એક ચિઠ્ઠીમાં. પછી ગુરુદેવસિંહને એમને બોલાવ્યા, અમને એમને વાત કરી. તો જે ગુરુદેવસિંહને દીક્ષા લીધી હતી ત્યારે જે સપના આવતા, એક રાજકુમારને એવું આવતું, એકડ્યું શરીર, જરીના કપડા ને એવું એવું જ વર્ણન એમ કર્યું. તો ગુરુદેવસિંહ એ હું શું વાત શું થઈ ગઈ, ટેલી થઈ ગઈ. ત્યાં સુધી ગુરુદેવસિંહે કોઈને વાત નહોતી કરી અને બેનસિંહે પોતાના જાતને કોઈની વાત, તો વાત તો ટેલી થઈ ગઈ. અને ત્યારે ગુરુદેવસિંહ, અરે બીજી એક વાત આવી કે આ તીર્થંકર ગુરુદેવસિંહ ધાત્રીકણને એવું થવાને એવું ભગવાનની વાણીમાં આવ્યું. ત્યારે ગુરુદેવસિંહ મનમાં શું ભાવ, એમને આ તો ત્રિલોકી નાથે ચાંદલો કર્યો, મારે હવે જગતની શું દરકાર? ભગવાનની વાણીમાં જેના માટે આવે એને પછી કોનાથી પ્રૂફ કે સર્ટિફાઈડ થવું હોય? તો એ રીતે જગતમાં એમ પોતાનો આત્મા સાક્ષી પૂરે કે હું પોતે વિતરાગતાના માર્ગે છું, એનાથી અધિક તારે જગતનું માન શું છે. અને એક સોગાનીજીના શબ્દોમાં, સુગંધી ફૂલ સ્વતઃ છે, એને કોઈ સૂંઘે ન સૂંઘે એનાથી એની સુગંધતાને શું ફરક પડે. એવા કેટલા આત્માઓ પોતાની આરાધના કરીને પૂર્ણતા પામી ગયા છે, તો એને શું આનંદ ઓછો હશે. અને જેને આપણે બધા જ નિરંતર યાદ કરીએ મહાવીર આદિ પરમાત્માને, એને શું આનંદ વધારે હશે. એક ફરીથી જૈન દર્શનનો એક સિદ્ધાંતમાં શું શીખવું છે, ક્યારે પણ સાપેક્ષતા કરીશ નહીં, નિરપેક્ષપણે સાધના થવાની છે. જગતની સાપેક્ષતા રાખીશ તો આત્માની આરાધના ક્યારેય થવાની નથી. તે માર્દવ ધર્મ આપણને કહે છે કે હું માનરૂપી મેલમાં અભિમાનથી પોળો થઈને ફેરો હતો. મેલ કહે ને વિશાળતા, તો કયો મેલ છે? માનરૂપી મેલ છે. અને એમાં શું મેં કર્યું? અભિમાન કરીને પોળો થઈને ફેરો હતો. જે જે શરીરાદી નવા નવા સંયોગ પ્રાપ્ત થયા એના વડે હું મારું બહુમાન અભિમાન સન્માન કરીને મેં અનાદિકાળથી સ્વભાવનું અપમાન કર્યું છે. સંયોગનું સન્માન અને સ્વભાવનું અપમાન આ અનાદિથી મેં એ કર્યું હતું. હવે મને નિર્માનતાના વૈભવથી ભરપૂર મારા ચૈતન્ય મેલમાં મારે જવું છે. કેવું છે? નિર્માનતા. કોનું સંયોગ અને ક્યારેય નાશવાનનું ક્યારેય પણ અભિમાન હોય? કોઈ કર્યું હશે નાશવાનનું? કેમ ના કરે? હવે નાશ થઈ જવાનું, તારું અભિમાન ક્યાં ટકવાનું છે? તો કોનું આપણે અભિમાન કરીએ? જે નાશવાન નિશ્ચિતપણે સંયોગ છે એનો વિયોગ થયા વગર રહેવાનો નથી. તો જે નાશવાન સંયોગ છું એનું અભિમાન શું કરવાનું? તો એ નિર્માનતા ચૈતન્યથી ભરપૂર, અરે ચૈતન્યના વૈભવથી ભરપૂર, ગમે તેવો ઉત્કૃષ્ટ વૈભવ કોને લઈએ આપણે? ચક્રવર્તી, સૌધર્મેન્દ્ર આદિ 32 લાખ, એ પણ કેટલો હશે? મર્યાદિત. ટાઈમ ગેપ તો છે જ, કાળથી મર્યાદિત છે. કોઈની પાસે અનંત વૈભવ નહીં હોય સંયોગ રૂપનો. અને આત્મામાં અનંત ગુણરૂપ વૈભવ છે. કેટલા અનંત ગુણ? સંખ્યાએ ખાલી વિચારવા જેવું છે. અલોકાકાશ કે જેના કોઈ ક્ષેત્રની મર્યાદા નથી એના કરતાંય આનંદ ગુણ મારામાં ભરા છે. ક્યાં સંયોગની મારે અભિમાન કરું? કાળની મર્યાદા અને એની ક્વોન્ટિટીની સંખ્યાની પણ મર્યાદા, એની સામે હું અમર્યાદિત ચૈતન્યના વૈભવથી હું ભરેલો છું. મારે ભાઈમાં કોની? ભલે એવું લાગશે આવું બધું કરશું તો કાંઈ આમ જીવન બધું કેવું થઈ જશે, આમ રસ વગરનું, રસકસ વગરનું. અત્યારનો કાંઈક શું કહીએ છીએ અમે, એન્જોય લાઈફ કરીએ છીએ, થોડું છે પછી વધારે મેળવવાની મહેનત કરે તો કાંઈક લાઈફમાં શું લાગે છે? એક્ટિવ પણ લાગે છે ને. ઓલા તો સાવ પછી જીવનમાં ગુરદેવસિંહના એક શબ્દોમાં કે જીવતા મરી જવા જેવું છે. મરણ વખતે તો ઈચ્છા નહીં હોય તોય સંયોગ છૂટે છે. અને આ કેના કરવા જેવું છે? જીવતા મરી જાય. જાણે જેમ મળદાની પાસે હીરા માણેક મીકા હોય કે કાચના ટુકડા મીકા હોય, એને શું હશે? કંઈક ફરક તો હશે કે નહીં? કંઈક તો ફરક. મળદાને ચંદનના લાકડાથી બાળે કે બાવળના લાકડાથી બાળે, શું ફરક હશે? એમ જીવતા મરી જેવું જ. જળ ની સામે, એક જળની સામે એક શીખવા જેવું, જળ પાસે શીખવા જેવું. શું શીખવા જેવું છે? ગમે તેટલી આપણે જળની મમતા કરીએ છીએ, આપણી જેવું જળ કેદી થયું? એક પરમાણુ પણ કેદી આપણા રૂપે થયું છે. અને એ નિયમસારમાં એક કળશ છે કે સિદ્ધ ભગવાન જોવે છે કે પરમાણુ ક્યારે પણ જળમાંથી ચેતનરૂપ થતો નથી. તો સિદ્ધ ભગવાન કે હું શું કામ જળ રૂપે થા? જળ છે ને, આ ઘણી વાર આપણે કે આ એનું જળપણું છે, કોઈ એની છોડતો નથી, એમ જળ જેવો થઈ ગયો. જળ જેવો થઈ ગયો એટલે એનું પોતાનું અસ્તિત્વ કાંઈ કરતું નથી. તો એવા જ આપણે કેમ ન થઈ જઈએ કે સામે હું પણ ચૈતન્ય રૂપ છું, એમાંથી ક્યારેય મારા જ્ઞાતાપણામાંથી હું ક્યારેય ખસવાનો નથી, જગતની સાપેક્ષતા છોડીને મારે જગતથી કોઈ માન કે અપમાન થતું હોય તો પણ મને એનાથી કાંઈ જળ જેવા થઈ જવું. ક્યારેક આવું બધું જોતા હશે ને દુકાનમાં, બધે ખાસ તો ઓલું શું કહેવાય રેડીમેડ બધા હોય ત્યારે પૂતળા મૂકીને એના પર કપડાં પહેરાવ્યા ને, એ જોઈને આપણને શું થતું, રાગ થાય, દ્વેષ થાય, એટલે આમ બોલચાલ કરવાનું શું થાય, કાંઈ ન થાય ને, કેમ ન થાય, કારણ કે ખબર છે એ તો શું છે, સાવ જળ છે, પૂતળા છે, એમાં કાંઈ ચેતન નથી. અને બીજા જે જોઉં છું એ બધા કેવા છે, સચેતન છે ને, ઓલા તો ટોટલી જળ છે, કાંઈ બોલવા નથી. અને બીજા બધા કેવા છે, અરે જો બીજાને ચેતનવંતો જાણતો હોય તો જ્ઞાનમય દેખાવું જોઈએ, રાગના વિષય શું કામ કરે, ઓલા જેમ જળ છે એમ કરીને તો શું કરે છે, એના પ્રત્યે કાંઈ રાગ કે દ્વેષ કરવા નથી. તો પછી જો ચેતનવંત તને દેખાય તો પણ એમાં રાગ શું કરવા, ઉલટાનું એ જ્ઞાનમય છે તો હું પણ કેવો થાવ, જ્ઞાનમય થાવ. તો એ રીતે અહીંયા કોઈ પણ માન એ છોડીને આત્માના ચૈતન્ય મેલમાં વસવા જેવું છે. ત્રીજો આર જેવું ધર્મ, સરળતા. દેવશાસ્ત્ર ગુરુની પૂજામાં લઈએ છીએ, ય પુષ્પ સુકોમલ કિતના હૈ તનમે માયા કુછ શેષ નહીં, નિજ અંતર કા પ્રભુ ભેદ કહો ઉસમે રુજુતા કા લેસ. વાત શેની લીધી, પુષ્પ, અને પુષ્પ છી કઈ ગતિ છે, તિર્યંશ ગતિ, અને તિર્યંશ ગતિમાં કયો કસાયની મુખ્યતા છે, માયા કસ. જો બહુ જ વિચારવા જેવું છે, આપણે ક્યારેક સરસ મજાનું સુગંધી કલરફુલ ફૂલ જોઈને આપણે શું વિચારીએ, હર્ષિત થઈએ છીએ, કેટલું સોફ્ટ છે, સુકોમલ, અને એમાં લાગે કેટલી સુંદરતા છે. અરે ખરેખર સુંદરતા છે કે એમાં માયાપણું પડ્યું ત્યારે તો આ ગતિ મળી છે. સરળતા ને રુજુતા એટલે સરળતા, એમાં સરળતા નથી. આપણે એક આપણી વિચારવા જેવું છે, આપણા મો બુદ્ધિએ કેટલી વિપરીતતા કરી લીધી છે, માયાથી ભરપૂર એક ગતિમાં આપણને શું લાગે, સુંદરતા લાગે. ચિંતન કુછ સંભાષણ કુછ વૃત્તિ કુછ કી કુછ, એ જીવનમાં ભલે એને તણ નથી, વચન નથી, ખાલી કાય જ છે, પણ માયા ગતિના ફળમાં એવું એને પેલા માયા હતી કરી હતી એટલે આ ગતિ એને મળી છે, એમાં કોઈ સરળતા નથી. સરળતા માયા માટે કઈ ત્રણની જરૂર નથી, એ એકેન્દ્રીપણામાં પણ માયાપણાના પરિણામ અને ફળ ભોગવી રહ્યા છે. તો એ અહીંયા આર્જવ, માયા, કપટ, પ્રપંચ, દગો, કેટલાય શબ્દો હોય છે, ક્યારે કરવા પડે. એક તો ખોટું કરવું છે અથવા ખોટું કર્યાથી ફળથી બચવું છે. સામાન્ય પણ બે રીતે કરતા હોઈએ છે આપણે, એક તો ખબર છે ભાઈ આ સીધી રીતે કામ નહીં થાય એટલે આડી રીતે, ખબર છે તો પણ એક, અને બીજી રીતે ખોટું કર્યું હોય અને ફળથી દંડથી જે રીતે કહો એનાથી બચવા માટે. અરે હું ચૈતન્ય સ્વભાવ સીધો સરળ છું, એમાં મારે વિપરીતતા શું કરે. સરળ સત, સત સ્વરૂપ, ત્રિકાળ ભૂતાર્થ સ્વરૂપ, ભૂત એટલે હોવા પણ, અસ્થિ પણ, મારું ચૈતન્યમય અસ્તિત્વ એ સત સરળ છે, સહજ છે, સર્વત્ર છે. તો એ સત સ્વરૂપ આત્મામાં એક સરળતાની પ્રણતિ, ન કોઈ રાગ દ્વેષની વક્રતા. વક્રતા ખબર હશે, વક્રતા આડોડાય પણ, વક્ર જીવનમાં એટલા માટે હોય છે, આ પંચમારામાં જીવોના સામાન્યપણે પરિણામ કેવા હોય છે, વક્ર ને જળ જેવા પરિણામ હોય. મિથ્યા અભિપ્રાયમાં એ છોડતા હોય તો બધા કાળમાં હોય, આ તો એક મુખ્યતા એ ગણીને, તો એ વક્રતા જીવનમાં એ છે. સ્વભાવ સીધો સરળ છે, એની સાધના સિદ્ધિ સરળ છે, અને છતાં આપણે વિપરીતપણે કાંઈક સુભરા કરતા કરતા થશે, કાંઈક ચોથો આરો હશે તો થશે, કાંઈક શરીર વજ્રવસબ નારા સહન હશે તો થશે. એ બધી શું છે, સત્યથી વિરુદ્ધતા એ વક્રતા છે, માયા જ પાણું છે. જેવું સત સ્વરૂપ છે તેવું ન સ્વીકારતા એનાથી હીન કે અધિક કરવું એ બધી શું છે, એ વક્રતા છે. તો આર્જવ ધર્મમાં સરળતા મુનિરાજની કેવી હોય? એકવાર ક્યારેક પ્રસંગ એવું બની શકે મુનિરાજને કોઈ પ્રશ્ન પૂછે અને મુનિરાજને કદાચ બધાને બધો ક્ષોભસમ હોય એવું કોઈ જરૂરી નથી, અને મુનિરાજને જવાબ ન ખ્યાલ હોય, ક્ષોભસમમાં ન હોય તો શું કરે મુનિરાજ? ના પાડે તો માન કપાય ને બધું, માન ભંગ થાય કે આટલા ગુણસ્થાને પહોંચ્યાને હજી ખબર નથી. જેમ જેમ ગુણસ્થાન વધે એમ બધી ખબર હોવી જ જોઈએ ને. કેમ અમે આપણે આગળ ભણીએ છીએ તો બધી વધારે ખબર પડે છે ને. ફરીથી, ગુણસ્થાન એ ક્ષોભસમ આધારિત નથી. ગુણસ્થાન જે પહેલું છે શ્રદ્ધા આધારિત અને પછી ચારિત્ર આધારિત છે. જેમ જેમ ગુણસ્થાન વૃદ્ધિ થાય છે એમ ચારિત્રની શુદ્ધિ વધે છે, અને એટલા માટે તો નામ છે એના બધાના, અવૃત્તિપણું, દેશવૃત્તિપણું. આગળ આગળ મુનિરાજના છઠ્ઠા સાતમા બધા ક્યાં છે? એમાં પૂર્ણ છે વ્રત, મહાવ્રત છે, પણ છઠ્ઠામાં વિકલ્પ હોવાથી પ્રમત સંયત છે, અને સાતમામાં નિર્વિકલ્પ હોવાથી અપ્રમત સંયત છે. સકલ ચારિત્ર થયું પણ એક પ્રમત છે અને અપ્રમત. તો જે કાંઈ ચોથાથી પછી શરૂઆત થઈ છે એની છે ચારિત્રની શુદ્ધિની વૃદ્ધિના નામ છે. એ ચારિત્રની વૃદ્ધિ થાય એટલે ક્ષોભસમ વધે એવું ન માનવું ક્યારે. માતુસ મારુસ યાદ નહીં રહે ને તોય પણ કેવળ નામ થઈ જશે. એ ક્ષોભસમ જુદી છે અને સ્વરૂપ સાધના જુદી છે. તો અહીંયા મુનિરાજને ન પણ હોય તો ચોક્કસ કે ભાઈ જે રીતે આગમમાં લખ્યું હોય એ સ્વીકારજો, અથવા કોઈ અધિક જ્ઞાની હોય એને તમે પૂછો. એમાં કોઈ ક્ષોભસમ ઓછો છે એનો સ્વીકાર કરવો એ દોષ નથી, વિપરીતતા કરવી એ મહાદોષ છે. પોતાની અને જ્યાં સુધી કેવળ જ્ઞાન નથી ત્યાં સુધી અલ્પતા રહેવાની છે, એમાં કોઈ જ હિનપ ન વિચારવું, એમાં એ કોઈ મોટો અપરાધ કે દોષ નથી. ઉલટાનો ક્ષોભસમ ન હોય ને વિપરીત પ્રવૃત્તિ થાય એ મહાદોષ છે. તો અહીંયા આર્જવ ધર્મમાં શું, હું શબ્દોમાં તો એમ કહું છું કે અત્યારે જ આ શરીરથી હું જુદો છું. શાસ્ત્ર અભ્યાસ ગુરુની વાણી સાંભળીને હવે ગુજરાતીમાં કહીને બોલતા શીખી ગયા. શું બોલતા શીખી ગયા? હું અત્યારે શરીરથી જુદો છું. અને તે સમયે અભિપ્રાયમાં શું પડેલું છે? પરિણામમાં અભિપ્રાયમાં તો શરીર સાથે એકતા બુદ્ધિ પડી જ છે, અને આવો હું માયાવી છું, માયા અનંતાનું બંધી માયા હું સેવું છું. જેવું મારું ચૈતન્ય સ્વરૂપ છે, વિતરાગ સ્વરૂપ છે, જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ છે, એનાથી વિપરીત હું કર્તા ભોક્તામાં અટક્યો છું, રાગાદી વિભાવમાં અટક્યો છું, હું મોટો માયાવી છું અને સ્વચ્છંદપણે વર્તી રહ્યો છું. એક જીવનમાં માયા હોય એની સાથે લીધું તો ખરું એ દિવસે આર્જવતર, એ સીધ દિવસે આમ તો કોઈ પણ એક કસાય સાથે બીજા કેવા સંકળાયેલા હોય, એક કોઈ માયા કપટ રચતો હોય, એમાં બે પોસિબિલિટી છે. શું બે પોસિબિલિટી? કાં તો એની માયા કદાચ પુનના ઉદય હશે તો સક્સેસફુલ કોઈને ખબર નહીં પડે, અને અથવા બીજી રીતે ઓપન થઈ જશે કપટ. બે જ ઓપ્શન છે. માયા એના કદાચ પુનના ઉદય બહાર ન પડ્યું તો એ માયા છે માન કસાઈમાં લઈ જશે. એક તો માયા કસાઈ છે જ, અને સાથે શું રહેશે? માન કસાઈ અભિમાન, જો કોઈને ખબર ન પડી ને એને કેવો ઠગી લીધો. અને કદાચ એનો સાતાનો ઉદય બહાર પડી જશે તો શું થશે? ક્રોધ થશે, અને એ માયા કરીને અંતે તો કોઈ પરિગ્રહનો લોભ હશે, નહીં તો શું છે? એના માટે શું કરવું છે? આપણને એક આપણા પરિણામોનો એ રીતે વિચારણા નથી હોતો કેવી રીતે એક કસાય સાથે બધા કેવા છે જોડાયેલા છે, ઇન્ટરલિંક છે બધા એક કસાયની, મુખ્યતા એકની હોય પણ બધા. તો આવી રીતે એક અનાદિકાળથી મિથ્યાત્વની એ માયા સ્વચ્છંદપણે વર્તી રહ્યું છે. હવે મને મારા સરળ અતિન્દ્રિય શાંત સ્વરૂપમાં મારે લઈ જાય, મારે મારા સરળ સત સ્વરૂપ અતિન્દ્રિય જ્યાં એક વિકલ્પ નહીં પણ, કારણ કે એક વિકલ્પ એક શું છે, એક ક્યારેક ખ્યાલ હશે, વિકલ્પ કયો વિકલ્પ, ખાવા પીવાનો વિકલ્પ, અશુભ વિકલ્પ કે પૂજા ભક્તિનો વિકલ્પ, કયો વિકલ્પ લેશો, કોઈ પણ માં કયો લેશો, કયો લેશો? હું અનુભવ પહેલાનો એક વિકલ્પ કે હું જ્ઞાયક પરમાત્મા છું, એ વિકલ્પ પણ તને સ્વભાવ પ્રત્યે એ પડદો રાખશે, તને સ્વભાવના પ્રત્યક્ષ દર્શન નહીં કરવા દે. એક વિકલ્પ એ શું છે, આળસ છે, આપણે આડોડા આવ્યું ને એમ. એક વિકલ્પ પણ શું છે, સ્વભાવની પ્રાપ્તિમાં શું આવવાનું છે, હર્ડલ છે, આળસ છે, એ પડદો છે તને સ્વભાવના પ્રત્યક્ષ દર્શન કરવાની. વિકલ્પ માત્રથી પહેલું શું છૂટશે, એટલા માટે સમયસારમાં આવે છે, નહી પક્ષથી અતિક્રાંત ભાગ્યો તે સમયનો સા, નહી પક્ષ છોડજે અને પછી શું છૂટશે, નહી છૂટશે અને તો કેવળ નાન થશે. નહી પક્ષ છૂટશે તો શું થશે, નહી પક્ષ છૂટશે તો શું થશે, જ્ઞાનનું સમ્યકપણું થશે, અને નહી છૂટી જશે તો જ્ઞાનનું પૂર્ણપણું થશે. કારણ કે નહી શેમાં હોય છે, શ્રુત સમ્યક શ્રુત જ્ઞાનમાં હોય, અને શ્રુત જ્ઞાન એ શું છે, અપૂર્ણ જ્ઞાન છે. તો પેલું જ્યાં નહી પક્ષમાં અટક્યા છીએ, વ્યવહાર નહીના નહીં, નિશ્ચય નહીં સંબંધીના, શુદ્ધ નહીં સંબંધીના પણ એ પક્ષમાં જો અટક્યા છીએ તો જ્ઞાનનું સમ્યકપણું થવાનું નથી. તો અહીંયા મારે કોઈ પણ પક્ષમાં રહીને પણ માયાવી પક્ષપાત કરવો નથી, મારે મારા સરળ સ્વભાવમાં એ પહોંચવું છે. એનાથી આગળ કોઈમાં શૌચ ધર્મ હોય છે ચાર કસાઈને માટે, કોઈમાં સત્ય હોય છે પછી શૌચ હોય છે, જે પ્રકાર હશે. એક વિચારવા જેવું, પેલો ધર્મ કયો લેવો છે, અરે ભાઈ તું ધર્મની આરાધના કર ને, કયો પેલો શું છે, તો બધા કેવા છે એક સાથે છે, એ તો વ્યવહાર કાળ અપેક્ષા એ ક્રમ કર્યો જ, બાકી પણવન તો સાથે છે. તો શૌચ ધર્મ છે એ લઈએ. શૌચ ક્યાં કસાઈની સામે છે, લોભ કસાય, અને લોભ કસાયમાં શું છે, વર્તમાનનો લોભ અને ભવિષ્યની તૃષ્ણા. તો એ ધન શરીર પરિવાર વગેરે સાથે મૈત્રી કરીને એમાં મોહિત થઈને એમાં જ હું લીન હતો, અને લોભ રોગથી પીડિત થઈને મલિન થયો. તૃષ્ણારૂપી રોગ છે લોભ, એ પણ એક શું છે, રોગ છે. જેમ કે ને લોભને શું કહેવાય, લોભને પાપનો બાપ, એ કહેવાની પદ્ધતિ છે. બાકી તો કોઈ પણ કસાય છે એવું જ અહિત છે. અહીંયા લોભ, લોભ અને તૃષ્ણા એની ક્યારે મર્યાદા નથી. તૃષ્ણા કી ખાઈ ખૂબ ભરી પર રિક્ત રહી વહ રિક્ત. લોભ અને તૃષ્ણા આવે ને ત્યારે એક યાદ રાખો, શું યાદ રાખો, જેમ કોઈ એક બરણી લઈએ, વાસણ લઈએ, તપેલું કે ગમે, એ કેવું હોય છે, એક સાઈડ ઓપન અને ત્રણ સાઈડ કવર્ડ હોય છે ને, સાઈડમાં અને બોટમ. લોભ એ શું છે, બોટમલેસ વેસલ છે. બોટમલેસ વેસલની અંદર કેટલું નાખશું તો ભરાશે, એમાં તૃષ્ણાની ખાઈ કેવી છે, એ બોટમલેસ છે, ક્યારેય પૂરી. એટલી તૃષ્ણા છે, ફરીથી કેટલી તૃષ્ણા છે, કેમ આ મધ્યલોક નહીં ખાલી પણ ત્રણેય લોક જો એમાં આવી જાય તો કેટલું ભરાય, હાફ કે વન ફોર્થ, કેટલું ભરાશે, કેટલું ભરાશે, વન, ચલો એનાથી હજી લેવું, વન વન ટેન્થ ભરાશે, દસમા ભાગનું ભરાય, કેટલામ ભાગનું ભરાય. એક મોટો ખાડો હોય એમાં ખાલી રેતીને એક દાણો હોય એટલું પણ નથી ભરાવાનું. અને બીજું, કોઈના એવા પુણ્ય હોતા નથી કે આટલું એને મળી શકવાનું, ઉત્કર્ષ પુણ્યના ધારી હશે તો પણ મળવાનું નથી. તો તૃષ્ણા શેની કરે છે, પેલું એટલું તો તારી તૃષ્ણા કોઈ દી. અને ખરેખર જે પૂજામાલ ફરીથી લઈએ છીએ, શોચા કરતા હું ભોગો સે બુજ જાવેગી ઈચ્છા, ઉલટાનું શું બને છે? પરિણામ નીકળતા હે લેકિન માનો ભાવ. જીવનમાં જો ભોગતી ઈચ્છા શાંત થતી હોત તો આપણી ક્યારે શાંત થઈ ગઈ હોત? કેવા ભોગમાં કેટલા ભોગ મળ્યા છે, ઇન્દ્ર જેવામાં સેજ ત્યાં તો મળ્યા છે, અને છતાં તૃષ્ણાની અગ્નિ શાંત થઈ કે ઉલટાની વધવા માંડી છે? તો જીવનમાં એ તો વિચારી, તૃષ્ણા ક્યારે પૂરી થવાની? જગતમાં તારા એવા પુણ્ય નથી કે તને એવા મળશે. એક વાર મળ્યા પછી પણ એને ભોગવી શકાય એટલો તારો વીર્યનો ક્ષમ છે? એમના ઘણી વાર તો બીજાના જીવનમાં નહીં, આપણા એક જીવનમાં વિચાર, મમતાથી મમતા, વર્તમાનની મમતા અને પુણ્યના ઉદયથી મળેલા સંયોગ ભોગવવા જેટલો કાળ નથી મળતો. એટલો છે ને, કોઈ અબજો કમાઈને પણ શું છે, મૂકીને જાય છે એટલા ભોગવવાનો. કોઈની પાસે કેટલી ગાડી હોય છે? 100 ગાડી હોઈ શકે ને? હોઈ શકે કે નહીં? ઇઝીલી હોઈ શકે ને? ઘણા હોઈ શકે ને? ખરેખર કોઈની પાસે એકથી વધારે હોય જ નહીં, કારણ કે એટ એ ટાઈમ એકમાં જ બેસી શકે છે. શું છે એ તો એને ખાલી ગણવાની છે. ફરીથી ઉદયથી સંયોગ છે, પણ ભોગવવાની શક્તિ કેટલી છે? એકની છે. ભોગવી શકે એમને, આ તો એક ખાલી દ્રષ્ટાંત રૂપે. તારી પાસે વીર્યનો ક્ષોભ સમય એટલો નથી કે 5 ઇન્દ્રિયના વિષયને એક સાથે ભોગવી શકે. કેવો છે એક સમય? કયો છે? એક જ. અને એકમાં પણ શું લઈએ તો 5 રસ હશે, તેમાં એક રસ હશે. તો પુણ્યની ઓછપ છે, વીર્યની ઓછપ છે, અને તૃષ્ણા ફાટી નીકળી છે. શું દશા થવાની? તૃષ્ણા અનલિમિટેડ કરીએ છે, પુણ્ય અલ્પ છે, સંયોગ સામગ્રી અલ્પ છે, ક્ષોભ સંપણ વીર્યનો અલ્પ છે. ક્યાં ક્યાં કલ્પના! એકવાર આપણા પરિણામનો વિચાર કરે ને, આપણા ઉપર ખેદ થયા વગર રહેશે નહીં. આપણને તો અહીંયા લોકની સામે સૌ ધર્મ કે આ બધા સંયોગો સાથે મમતા કરી, મૈત્રી કરી, મોહિત થઈને એમાં જ લીન થયો, અને લોભ રોગથી હું પીડિત થઈને મલિન થયો. હવે મને શેની ભાવના છે? પવિત્ર, નિર્મળ, શુદ્ધ, ઉજ્જવળ એવા બનવાનો લાભ. જો લોભ સામે શું છે? લાભ. લોભ તો ઘણા પેરો, લાભ થયો નહીં. અને હવે લોભ છોડીશ તો લાભ થયા વગર. અને લાભ એટલે શું? અવસર. હું મારા આત્માને લોભ કસાઈથી રહિત, પવિત્ર, નિર્મળ, શુદ્ધ, ઉજ્જવળ કરું, આ એવો મારે અવસર પ્રાપ્ત કરવો છે. આત્માને મલિન કરે એવો મારે હવે લોભી થવું નથી. આ તે એક બધા વિભાવથી એક સાથે છૂટે છે, ભાવનામાં ક્રમે કરીને આપણે યાદ કરીએ છીએ. સત્ય ધર્મ અનાદિથી માંડીને આજ સુધી જૂઠી, જેને આપણે 14મી ગાથામાં કયો શબ્દ આવે છે? અભૂતાર્થ. અભૂતાર્થ એટલે શું છે? જેનું મારામાં અસ્તિત્વ નથી, એનું એના સ્થાનમાં અસ્તિત્વ છે. જેમ કોઈનું ઘર છે એ શું છે? એની જગ્યાએ છે, પણ આપણે કહે મારું નથી. કોઈ એમ કે આ મારું ઘર નથી, તો મારું ઘર નથી એટલે ઘરનું અસ્તિત્વ નથી એવું સિદ્ધ થાય? કે ઘરનું અસ્તિત્વ તો છે, પ્રશ્ન શું છે? મારું માલિકીપણા. એમ આ અભૂતાર્થ છે. અભૂતાર્થ એટલે શું? મારા અસ્તિત્વમાં એનો અભાવ છે, બાકી એ તો એના સ્વચતુષ્ટયમાં એ રહેલી છે. મને તો અહીંયા અનાદિકાળથી લઈને આજ સુધી મેં શું કર્યું છે? અસત. અસત્યાર્થ શબ્દ આવે છે, અસત્યાર્થ, અભૂતાર્થ, અવિદ્યમાન, ત્રણ શબ્દ આવે છે. 11મી ગાથા જઈએ તો ત્રણ, એ ત્રણેય એક જ અર્થમાં છે. અસત્યાર્થ એટલે મારામાં સતપણું, હોવાપણું જેનું નથી. અભૂત, ભૂત એટલે હોવું, એ જેનું મારામાં અસ્તિત્વ નથી. અને એનું શબ્દ અવિદ્યમાન. વિદ્યમાન તો ખબર પડે, વિદ્યમાન એટલે શું? આજ સિમંદર આદિ વિસ્તીર્થંકર ને આપણે શું કહીએ છીએ? વિદ્યમાન વિસ્તીર્થંકર છે ને, વિહરમાન કહીએ. વિદ્યમાન એટલે શું અને વિહરમાન એટલે શું? વિહરમાન એટલે શું અને વિદ્યમાન? વિદ્યમાન એટલે અત્યારના હાજર છે, મોજૂદ છે, અરિયંતપણે ત્યાં રહે છે. અને વિહર માન શું કામ કરીએ છીએ કે એ વિહાર કરે છે. એમની અસ્તિત્વ તો છે પણ અસ્તિત્વ એક જગ્યાએ છે એમ નથી, એ શું કરે છે, વિચરે છે, વિહાર કરે છે. માટે કેવા કહેવાય છે, વિહરમાં. અને એ ત્યાંના મોજૂદ છે. અને 20 તીર્થંકરો તો સદાકાળ મિનિમમ 20 તીર્થંકરોની તો ઉપસ્થિતિ હોય છે. તો એટલા માટે એનું નામ શું કહેવાય છે, વિદ્યમાન. વિહરમાન જુદા છે અને વિદ્યમાન કરે. તો અહીંયા જે ચીજ મારામાં નથી અવિદ્યમાન છે, અસત્યાર છે, અભૂતાર છે, અને એનો અર્થ કે જૂઠી છે, મારામાં હોવા પણ નથી એવી પરચીજમાં જ મેં મારા પણું માન્યું અને આ જ મોટું અસત્યનું સેવન છે. જેવું વસ્તુ સ્વરૂપ છે એવા ન સ્વીકારતા એનાથી વિપરીતપણે સ્વીકારવું એનું નામ જ અસત્યનું સેવન છે. હું ચૈતન્યમય પદાર્થ છું, વિભાવ જળ આદિ મારાથી ભિન્ન છે, અને છતાં એમાં મમત્વ કરીને મારાપણું માન્યું એ જ મોટું અસત છે. વિતરાગ માર્ગમાં રાગથી લાભ માનવો એ મોટું અસતનું કથન. બહારના જૂઠ બોલવાના એ તો બહુ સ્થૂળની વાત છે. અહીંયા તો મારી પણતી સુખ માટે સુખ સ્વભાવી આત્માને ભૂલીને ક્યાંક બીજામાં સતપણું માને, જેમ એક અસત્ય એ પણ હોય ને, કોકની માલિકીની ચીજ હોય અને એને બીજાની કહેશું તો સાચું કહેવાય કે અસત કહેવાશે? કોકની માલિકીની ખબર છે અને આપણે કહેશું ના એ બીજાની છે તો શું કહેવાશે, અસત છે. એમ સુખ સ્વરૂપ કોણ છે? હું સ્વયં ભગવાન આત્મા હોવા છતાં એમાં સુખનો અસ્વીકાર કરીને જેમાં સુખનો સંભવ નથી એવા પદાર્થમાં હું સુખ માનું છું એ અસતનું સેવન કર્યું. હવે હું એ અસતના સેવનથી બચીને હું જો હવે મને ત્રિકાળી સતના દર્શન થાય, જે ત્રિકાળ ભૂતાળ સ્વરૂપ એવો ભગવાન આત્મા જેને 11મી ગાથામાં શું શબ્દ વાપરો છે, શુદ્ધ નય ભૂતાર્થ છે, વ્યવહાર નય અભૂતાર્થ દર્શિત, શુદ્ધ નય ભૂતા. અને એ જ ભૂતાર્થ સ્વભાવ જે 11મી ગાથામાં કીધો એને આ 14 નંબરની ગાથામાં 5 બોલથી આપણને બતાવે છે કે એ જ ભૂતાર્થ સ્વભાવ ભગવાન આત્મા અબદ્ધ સ્પષ્ટ સ્વરૂપ છે, અનન્ય સ્વરૂપ છે, નિયત સ્વરૂપ છે, અવિશેષ સ્વરૂપ છે અને અસંયુક્ત સ્વરૂપ એ છે. તો એવા સત્સ્વભાવની પ્રાપ્તિ કરવી એ જ આપણને આ સત્ય ધર્મ એ બતાવે છે. સંયમ ધર્મ, સંયમન કરવું. સંયમન એટલે મર્યાદામાં રાખવું. અને જીવનમાં એક સામાન્યપણે કોઈ પણ વસ્તુ મર્યાદા પોતામાં વિધિન ધ લિમિટ, એક્સેસ એનીથિંગ ઇઝ બેડ, વિધિન ધ લિમિટ રહેવું એ કેવું છે, સુંદરતા છે. ઓવરફીડિંગ કરશું, બારમાં કાર ચલાવતા હોય તો ઓવર સ્પીડિંગ, જેને બધામાં છે એનીથિંગ ઇન એક્સેસ. એમ અહીંયા હું 5 ઇન્દ્રિયના વિષયોની મર્યાદા કરવાની બદલે અમર્યાદે ખરેખર કરવું છે શેનું, અસંકુચિત વિકાસત્વ શક્તિ છે આત્મામાં, શેનો સંકોચ વિકાસ કરવો છે અને શેનું અસંકોચ શું કરવું. રાગ વિભાવની મર્યાદા, પેલી તો મર્યાદા ને પછી અભાવ, અને વિતરાગ સ્વભાવને અસંકુચિતપણે કરવું અને એની બદલે ઊંધું કરી નાખ્યું છે. રાગાદિ વિભાવને શું કરી નાખ્યા છે, અમર્યાદ સંકોચ વગરનો વિકાસ કર્યો. અને સ્વભાવ વિતરાગ સ્વભાવનું શું કર્યું છે, શું કર્યું છે, સંકોચ કર્યો છે. સંકોચ ક્યાં સ્વીકાર જ ક્યાં કર્યો છે અહીંયા. તો એક સંયમય જીવન, સંયમય મુનિરાજનું જીવન છે. એક દેશ સંયમ પંચમ ગુણ સ્થાનમાં છે અને આપણે પણ આપણી ભૂમિકામાં સંયમય જીવન એમ ન સમજવું કે જે કોઈ તપ તો આગળ આવશે કે તપ એ શું કરાવે છે આપણને, ઈચ્છાની મર્યાદા તો સહજપણે વિષયની મર્યાદા. ઈચ્છાની મર્યાદા થશે તો બાયમાં જેવી રીતે કોઈ આજ મારે એક વાર ખાવું છે, આજ ઉપવાસ કરવો છે, તો શું કર્યું? પહેલી તો શું કરી? ઈચ્છાની મર્યાદા. હવે શું વિકલ્પ આવશે? રસોડામાં શું કર્યું અથવા શું ખાવું છે, શું છે, સેજે વિષયોની શું થઈ જવાની છે? જે નથી સમજતા ભાવ એની વાત નથી કરતા, એક સામાન્યપણે જો એ યથાર્થપણે ઉપવાસ આદિ કર્યું તો કેટલા વિષયોની શું થવાની છે? સેજે મર્યાદા. અને જો એ વિષયોની ફરીથી શેની પહેલી મર્યાદા કરી? ઈચ્છાની. ઈચ્છાની થઈ તો શું થઈ ગયું? વિષયની. અને વિષયની મર્યાદા થઈ તો ઇન્દ્રિયો સેજે મર્યાદામાં આવ્યા વગર રહેશે. જીવનમાં એ પ્રકારે સંયમ અને તપ ને બધું છે ને, ત્રણેય સેન્સ, તો એ જ્યાં ઇન્દ્રિયોનું મર્યાદા કરી રસેન્દ્રિય ઉપર, અને એ માટેનો ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત આ કાળમાં જો જોવો હોય તો ગુરદેવસિંહના જીવનમાં છે. વર્ષો સુધી, એવું તો સાંભળ્યું તો હશે કે કદાચ જોયું નહીં હોય તો સાંભળ્યું તો હશે કે નહીં, વર્ષો સુધી ગુરદેવસિંહ પહેલું તો નિયમિત આહાર, નિયમિત આહાર એટલે આજ અત્યારના મૂડ નથી, આજ કોફી પીવી છે, આજ શું પીવું છે, આ પીવું છે. ખરેખર ખરીવાર આપણા જીવનમાં આપણે ઇન્દ્રિયોના નચાવ્યા કેવા નાચીએ છીએ. એક વિકલ્પને આધારે, પેલા કઠપૂતળીના જેમ હોય છે ને, એમ આપણે ઈચ્છાના માલિક છે કે ઈચ્છા આપણું માલિક છે? આજ મન, આજે આજ ખાવું છે, આજે આ એક નિયમ, બાકી તો કંઈક બધા ચિત્ર વિચિત્ર બધું. વર્ષો સુધી એક જ ગાયનું મોડું દૂધ, એ પણ એમનું માપ રહેતું હતું એટલું લિમિટ જ, એનાથી આજ વધારે ભાવે છે ને વધારે એવું એક નહીં. એનાથી આગળ આહારમાં કેટલી તો 4 રોટલી, આજ વધારે સારી ભૂખ લાગી હોય તો એપીટાઇટ વધી હોય. દાળ, દાળ શેની હોય? મગની, પણ એમાં કોઈ જ મસાલા, ઘણાને તો શું હોય, એક તો તળા એટલે ગરમા ગરમ જોવે, અને મસાલામાં તો મરચું તો નાખ્યું હોય તો પણ બીજું જોવે, એમાં સાથે પાછું કાચું મરચું ને મીઠું એ પાછું સાથે. એક મોળી જે આપણે જેમાં કોઈ અધિક કોઈ મસાલાની કે એનું નહીં, એ પણ એનું પણ એક માપ, એટલે બીજી વાર ક્યારેય માગવાની નહીં. એમને ખાસ ભાવે આ એક બહુ જ જીવનમાં સહજ પણ એ 2-4 દિવસની વાત નથી, કેટલા દિવસ, મહિનાઓ, વર્ષો સુધી જેટલી પહેલી વાર દાળ આવી એટલી જ, ક્યારેય અધિક નહીં. એવી જ રીતે શાક જેટલું આવ્યું એટલું જ બીજી વાર, ક્યારેય પણ નહીં. અને એમાં પણ 99% એનું હોય, જે અહીંયા તો નામ લેતા પણ શું થઈ જાય છે, બીજા શાક મળે છે કે નથી મળતા. જો ફરીથી એક વિચારવા જેવું છે, ગ્રદ્ધિ ભાવે આપણે અમર્યાદિત કરી અને એની હોશિયારી માને છે, એને બિચારાને પોસાતું નહીં એટલે દૂધી ખાધા કરે છે, ક્યારે પણ એમ ન વિચારવું. તો એ દાળ, એ જ દૂધીનું શાક અને એની સાથે 4 ક્રમશ કરીને રોટલી અને એક ખીચીનું પાપડ, એમાં પણ એક હેતુ શું હતો? એક સામાન્યપણે પાપડ હોય એમાં શું હોય, સામાન્યપણે શું નહીં ખબર હોય, ખારો હોય, ખારાશ, અને ખારાશ છે એ કફને તોડે. ગુરદેવસિંહની હંમેશા કઈ પ્રકૃતિ રહેતી? કફ પ્રકૃતિ. અને ખારાશ છે એ શું છે? કફને તોડે. એ હેતુથી સ્વાદ માટે નહીં. તો એ હોય અને એ દાળ, શાક, પાપડ અને એક ક્રમે કરીને 4 રોટલી પૂરી થાય. પછી આ બધું જોયું હશે, જોયું હશે નહીં જોયું, હજી એના પછી શું હોય? ભાત પહેલા એક પાણી પીવે, એમનું ગ્લાસમાં પાણી પીવાનું, અને મોઢું જેને એક રીતે ચોખ્ખું થાય પછી એ થોડું, અને એના પછી થોડી દાળ વધી હોય તો ભાત જે હોય થોડા દાળ ભાત અને સાથે થોડું દૂધ ભાત, આ રીતે આહાર પૂરો થાય. ખાતી વખતે પણ કદાચ જોયું હશે, કોઈ બહુ વાતચીત નહીં, સામાન્યપણે નીચે જોઈને પોતાની રીતે એક પેટનો ખાડો પૂરો, આ તો અહીંયા વાતચીત ચાલતી હોય, હાસ્ય આદિ ને બધું, જાણે પાંચે ઇન્દ્રિયના વિષય અને બધા રસ જોતા હોય એવું પ્રકાર નહીં. અને સાંજના તો સાવ જ ઓછું, એટલે ખીચડી ને દૂધ ને પાપડ જેવું જ સામાન્ય હોય, રેગ્યુલર કાંઈ ફરસાણ તો નહીં. સામાન્ય અમે હોસ્ટેલમાં જ ભણતા તો એક દિવસ રવિવાર તો શું હોય, ફીસ્ટ હોય, અને એક દિવસ શું હોય, વિધિન વીકમાં એક ફરસાણ હોય ને, ઇઝ અ મસ્ટ ને. વર્ષો સુધીનું આવું એક રસેન્દ્રી ઉપર સંયમ કોને કહેવાય, પ્રત્યક્ષપણે જોયું હશે એને, બાકી તો અત્યારના આ કાળમાં વિશ્વાસ કરવો એ એક મુશ્કેલ છે. તો એવું સંયમ ધર્મની કે પાંચ ઇન્દ્રિયોના ફેલાવથી ઉત્પન્ન થયેલા રાગ દ્વેષથી રંગાયેલા પરિણામ કેવા છે, પાંચ ઇન્દ્રિયનો ફેલાવ. મુનિરાજને શું થયું છે, પાંચ ઇન્દ્રિયના ફેલાવ વગરનો દેહ રહી ગયો છે, અને આપણને દેહમાં પાંચ ઇન્દ્રિયના શું છે, ફેલાવ, અને ફેલાવમાં શું થયા, રાગ દ્વેષથી રંગાયેલા આવા પરિણામોથી અને કસાઈથી રંગાયેલા રંજિત પરિણામ, એનું નામ શું કહેવાય, લેસ્યા છે. છ પ્રકારની લેસ્યા છે ને, એમાં રંગ ઉપરથી જીવના પરિણામો સાથે નીકળી છે. એમાં અશુભ છે એના નામ શું છે, નીલ કાપોત કૃષ્ણ, અને શુભમાં છે પીત પદ્મ અને શુક્લ. એ રંગ ઉપરથી પરિણામોની તારતમ્યતા દેખાડી છે. અને અહીંયા ચિત્ર પણ એ છે ને, એક વિચાર ખાવાતા શું, જાંબુ, અને એના માટે શું તોડે છે, આખું ઝાડ. અરે તારે ખાવાને તો ખાઈ શકીશ કેટલા, તેના માટે આખું ઝાડ શું કામ કાઢે છે. એનાથી કોઈ એના શું છે, એક મોટી ડાળ કાપે છે, એક ઝુંખો તોડે. કોઈને શું થયું, મારે ખાલી બે પાંચ જ જાંબુ ખાવા છે ને, હવે નીચે પેડા છે, ના ના નીચે પડેલા તો, અરે ભાઈ નીચે પેડા નિર્દોષપણે ધોઈને હું ખાઈ લઈશ, શું કામ મારે આવી તૃષ્ણાને આગળ વધારવું છે. તો અહીંયા સંયમમાં એમ કહે છે કે હવે એવા રાગ દ્વેષથી રંગાયેલા પરિણામોથી બસ થાવ, પ્રમાદ છૂટીને સમભાવ પ્રગટ થાય, એ જ ખરેખર સંયમ ધર્મ છે. પ્રમાદ વિરોધી સંયમ છે, અથવા સંયમનો વિરોધી પ્રમાદે છૂટીને સમભાવ પરિણામ થાય. તપ ધર્મ મૂઢપણે ઈચ્છાનો નિરોધ કરવાને બદલે ઈચ્છાને મેં દબાવી હતી. આ એક બહુ જ આપણા જીવનમાં એક છે. ફરીથી આપણે શું કરવું છે, ઈચ્છાનો અભાવ, એ તો માનીએ તો, બાકી તો કોઈ નથી જ ને. આપણી જો શું હશે, ઈચ્છાઓ નવી નવી નહીં કરીએ, ડિમાન્ડ નહીં કરીએ, ડિઝાયર નહીં, તો બધું શું બંધ થઈ જશે ને, ઇકોનોમી ડાઉન, બધી ઇનોવેશન નવું બધું બંધ થઈ જશે. એ તો સારું છે, આપણી નવી નવી શું છે ડિમાન્ડ, શું કહે છે, મધર ઓફ ઓલ ધ ઇન્વેન્શન, એવું આવે છે ને, ખબર નહીં ઇંગ્લિશ વાળા ક્યાંથી ગાતી કરે. અરે ભાઈ ઇન્વેન્શન કરી કરીને અંતે તો તૃષ્ણા વધારીને એક સામાન્ય કાગળ કોમ્યુનિકેશનમાં હતા, અત્યારના ક્યાં સુધી પહોંચ્યા છે, સંતોષ તો હવે થઈ ગયો હશે ને, નહીં હવે તો ઉલટાનું બધું ઇઝીલી બધું કોમ્યુનિકેશન થઈ ગયું છે. તૃષ્ણા ક્યારે પણ ઈચ્છા પૂરી થવાની નથી, અહીંયા તો ઈચ્છા નિરોધ તપ થવાનું છે. તો એ મૂંઢપણે ઈચ્છાનો નિરોધ કરવાને બદલે મેં શું છે, રૂંધાયેલો કસાય, ઈચ્છાઓને દબાવ્યો. અને એ રીતે સિદ્ધાંત શીખવો છે, ઈચ્છાનો અભાવ ઈચ્છાને દબાવવાથી નહીં થાય, ઈચ્છાથી ભિન્નતા થતા એનો અભાવ થયા વગર રહેશે નહીં. ઈચ્છા એટલે કે રાગથી રહિત થઈને વિતરાગ થવા માટે ઉપાય શું છે, ઈચ્છાને દબાવવી છે કે ઈચ્છાથી વિભક્તપણું કરવું છે. ઈચ્છાથી વિભક્ત થતા એનો ક્રમશઃ અભાવ થયા વગર રહેશે નહીં, અને ઈચ્છાને દબાવશો તો ફરીથી એ ઉછળા વગર એ રહેશે નહીં. તો આ રીતે મેં ઈચ્છાને દબાવી અને તપના બાને શરીરને ક્ષીણ કરીને તપધમ કર્યાનું મેં અંતે તો અભિમાન કર્યું. તપ એ કોઈ શરીરની પ્રણતિ છે, તપ એ કોઈ આશ્રવબંધની પ્રણતિ છે, કે તપ એ આત્માની સંવર નિજરારૂપ નિર્મળ પ્રણતિ છે. તો આત્માની નિર્મળ પ્રણતિ અને માની ક્યાં આપણે, તીવ્ર કસાયમાંથી, મંદ કસાયમાં, અથવા તો શરીરને ક્રશ કરવામાં. અરે શરીરનો શું દોષ છે કે શરીરને તું ક્રશ કરે છે, આ તો આના જેવું કરીએ છે, વાંક કોનો, પાડાનો, અને દાંડ કોને દઈએ છે, પખાલીને દાન દઈએ, એના જેવું કરીએ છીએ. દોષ પોતાનો છે અને કોને કરીએ? શરીરને એ ખર્ચ કરીએ છીએ. તો આજે જગતથી ગુપ્ત થઈને અનંત જ્ઞાનાનંદ દરિયામાં ડૂબકી મારી જા, તપ શું છે? જગતથી કેવું થઈને ગુપ્ત. અહીંયા તો તપ કર્યું છે, લોકોને બધાને ખબર, ઇન્વિટેશન તો દેવું પડે ને. એ ક્યારેક વિચાર, ટાઈમ તો પૂરો થઈ ગયો છે, ક્યારેક ઉપવાસ આદિ કર્યા હોય પછી એનો શું હોય છે, પાણાનો પ્રસંગ હોય છે, ત્યારે આપ બધા શું જઈએ છે, આપણે પાણો કરવા જઈએ છે ને. કારણ કે શેના માટે જઈએ છે, એને શું કર્યું, અનુમોદના કરી. શેની અનુમોદના? જો તારે એની અનુમોદના કરવી હતી તો એને ઉપવાસ કર્યા તો સામે તારે એકટાણું તો કરવું, તો એ અનુમોદના છે. એને આહાર દીધો એ કોઈ એને અનુમોદના નથી, એ તો વિરુદ્ધ થયું કે નહીં, આહારનો અભાવ હતો ને. હવે શું કર્યું છે, અરે તારે અનુમોદના કર્યું તો એના જેવી નહીં પણ એના અંશે તો કંઈક કરવું તો કરવું. અહીંયા તો પેટ ભર રહેવું ને પછી કે હું અનુમોદના કરવા જાઉં. વિચિત્રતાઓ જીવના પરિણામોની એ ઘણી હોય છે. હા, એ વખતે એટલીસ્ટ કમસે કમ એ દિવસે તેટલું કરજે કે જેમ મુનિરાજને જેમ આહારદાન આપીએ છીએ ત્યારે શું ભાવના હોય, કમસે કમ એ દિવસે તો હું આહાર ગ્રહણ નહીં કરું જ્યાં સુધી ના આપું. આગલા દિવસે તપ કલ્યાણ વખતે તે દિવસે કેમ ભાવના, કે જો એ નિર્ગ્રંથ મુનિરાજ જેમ રાજા હતા કે રાજકુંવર, બે પ્રકાર હોય, એ જો બધું છોડે છે તો એક દિવસ હું આહાર કેમ ન છોડું. અને જે મુનિરાજ જે દિવસે દીક્ષા લે તે દિવસે આહાર ગ્રહણ ન કરે, એને એક નિયમ તો લે જ. જેનો જેવી સ્થિતિ, ઋષભદેવે 6 મહિનાની લીધી, કોઈ 15 દિવસ લે, કોઈ 2-3 દિવસ લે, તો કમસે કમ એવી ભાવના કેમ ન થાય. પોતાને તૃષ્ણા છોડવી નથી ને કહે છે કે હું બીજાના તપમાં અનુમોદના કરું, શેની કરીએ છીએ. તો અહીંયા તપમાં તો એ અનંત કાળથી હવે જગતથી ગુપ્ત થઈ કોઈ જાણે ન જાણે એનાથી શું ફરક પડે છે. તપનો ઢંઢેરો ન હોય, તપની અંતરમાં સાધના હોય, તો એ ગુપ્ત થઈને હું અનંત જ્ઞાનાનંદ દરિયામાં ડૂબકી મારી નિજ આત્માને દૈદીપ્યમાન સ્વભાવમાન કરું. સેના ઉપરથી વ્યાખ્યા? સેના ઉપર? તપની વ્યાખ્યા અસ્થિ નાસ્તિ બે આવે છે. કઈ આવે છે? ઈચ્છા નિરો તપ, એ પહેલી આવી, અને અસ્થિમાં શું આવે છે? પ્રતપંતી ઇતિ તપ, હું આત્માને વિતરાગતાથી સ્વભાવમાન દૈદીપ્યમાન કરું, આ એનું નામ સાચું તપ છે. ત્યાગ ધર્મ લઈએ. રાગ દ્વેષ કસાય સમય સમય થાય છે, અને એક સમયની પર્યાય છે તો બીજા સમય શું થવાનું, વ્યય થયા વગર રહેતે. અને તેથી આપણે બધા કસાયનો ત્યાગ કરીએ છીએ. ના પાડવાથી કામ નહીં થાય. એક સમય પહેલાનો જે રાગ દ્વેષ કસાય છે એ છીટો કે ન છીટો, પર્યાય ગઈ કે ન ગઈ, પ્રાતઃ એટલે તો એટલે પર્યાય વ્યય થઈ, એટલે તો ત્યાગ તો કર્યો છે ને. ત્યાગ ક્યારે કહેવાશે કે પૂર્વ પર્યાય જાય અને નવીન ઉત્પન્ન ન થાય તો ત્યાગ કર્યો છે. તે ત્યાગ નથી કર્યો, તે બદલાયો છે. શું છે ત્યાગ? તો કોને કહે? પહેલા સમયે ગયો હોય, બીજા સમયે પાછો ફરીને ઉત્પન્ન ન થાય તો ત્યાગ સમજે. તું એની તારતમ્યતા બદલાવે છે, તીવ્ર હશે ને કદાચ મન કરીશ ને મનને તીવ્ર, એટલે બદલાવ છે, ફેરફાર છે, ત્યાગ નથી. તો એ સમય સમય કસાય થાય છે પરંતુ તેનો ત્યાગ થતો નથી. કેમ ન થતો? કેમ કે રાગાદીનું એકત્વ સામિત્વ મમત્વ ક્યાં છૂટે છે? એકત્વ ક્યારે પણ અભાવ નહીં થવા દે. જેની સાથે જેનું એકત્વ હશે, જેની સાથે જેનું મમત્વ હશે, મમતા કોઈ દી છોડવા દેશે આપણને નહીં, જેની જેના પ્રત્યે હશે એનો ક્યારે અભાવ થવા નહીં દે. તો જો તારે ત્યાગ કરવો છે તો પેલા એનું એકત્વ અને મમત્વ છોડજે. તો એ સ્વામિત્વ મમત્વ ક્યાં છૂટે? ખરેખર તો હીન બુદ્ધિથી પાપનો ત્યાગ કરીને અને પુણ્યને ગ્રહણ કરીને આશ્રવ ભાવનો પલટો કરીએ છીએ અને એને આપણે ત્યાગ ધર્મ માનીએ છીએ. આશ્રવ ભાવનો સમય સમય શું થયા કરે છે? પલટો થાય છે. ખરેખર ત્યાગ થતો નથી. અરે ત્યાગવા યોગ વિભાવને તો ઉલટાનું પોતાના માનીને ગ્રહણ કરું છું. આશરો બંધ ખરેખર કેવા છે? ત્યાગવા યોગ, અને છતાં એને શું કરું છું? ગ્રહણ કરું છું. અને ગ્રહણ કરવા યોગ જે સ્વભાવ છે એનો તો હું દ્રષ્ટિમાંથી મેં ત્યાગ એટલે કોઈ દિવસ સ્વીકાર્યો જ નથી. આજે હવે ગ્રહણ ત્યાગ રહિત પૂર્ણ સ્વભાવને એ આશ્રય લઈને ગ્રહણ ત્યાગના વિકલ્પને પણ છોડું. ત્યાગ ગ્રહણ શું છે? ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિરૂપ સ્વભાવને ગ્રહણ કરીને ત્યાગ ગ્રહણના વિકલ્પને એ છોડું છું. આકિંચન્ય કર્મોદય એ સંયોગ સાથેનો એક ક્ષેત્રાગમ સંબંધ છૂટતા મેં માન્યું કે મને આકિંચન્ય ધર્મ પ્રગટ થયો. પાપનો કર્મનો ઉદય આવ્યો, જે કોઈ સામગ્રીથી એ ઓછી થતી જાય. પાપના ઉદય શું થતું જાય? અનુકૂળ સામગ્રી છૂટતી જાય છે એ અપેક્ષાએ. બાકી પાપના ઉદય પ્રતિકૂળ સામગ્રી જુદી વાત, પણ એક સામાન્યપણે પાપના ઉદય અનુકૂળતા છૂટતા જાય. અને માન્યું કે મેં કેવું કર્યું? પરિગ્રહનો મેં શું કર્યો? ત્યાગ. પરિગ્રહનો ત્યાગ કર્યો છે કે પાપના ઉદય સંયોગ એક ચિત્તાવગાનો છૂટ્યો છે? તો એ આ મૂર્ખ એટલું પણ શાંત ભાવે વિચારતો નથી કે સંયોગ પરિગ્રહ તો પુણ્ય પાપના ઉદયને આધીન છે. એ તારા ત્યાગ કે આકિંચનથી નથી, એ તો આવે ને જાય. જો તેનું દૂર થવું ખાલી એક ક્ષેત્રાવગ એ ધર્મ હોત તો મરણ કાળતા શરીરે છૂટી જશે તો મોટો આકિંચન ધર્મ થશે. અને એકેન્દ્રીય આદિનો વિચાર કરીએ તો એને બાહ્યમાં કેટલા પરિગ્રહ છે, તો ઉલટાના મોટા આકિંચન ધર્મ વાળા હોવા જોઈએ. એક વિચારવા જેવું છે. એ એકેન્દ્રીય આદિ મોટા પરિગ્રહવંત છે. અને દાની ધર્માત્મા સૌધર્મ ઇન્દ્ર કે ચક્રવર્તી હશે અને છતાં અલ્પ પરિગ્રહ. બારમાં દેખાય છે ને, બારમાં દેખાય છે પુણ્યના ઉદય છે એમને પોતાના તૃષ્ણાને મમતાથી નહીં. આખો ફરક શું પડે છે? આ તો અહીંયા આપણને તૃષ્ણા રહે છે, એમને જે છે એ શું છે? તૃષ્ણાથી છે કે પુણ્યના ઉદય છે? તો એ અહીંયા એ તો સંયોગો છે. શરીર છૂટી જાય તો શું એ કાળે ધર્મ છે? ના ના, આજે તો એટલું જ માગું છું કે મારા આનંદ અનંત ગુણરૂપી જે ધન નિધાન, એટલા માટે મુનિરાજને કહેવા કહે તપો ધન કહેવાય છે. રત્ન ત્રયના ધારી હોય તને જોવે છે ને તો આવું કરને, તપરૂપી ધન લેને, રત્ન ત્રય તું પ્રગટ કરને. અને એનું નામ આકિંચન્ય. અને છેલ્લું બ્રહ્મચર્ય ધર્મ. પરદ્રવ્યનું સેવન સંયોગ કરીને અબ્રહ્મરૂપ મિથ્યાત્વ રાગાદિ પરિણામો વડે મેં મેથુન ભાવથી મારા આત્માને મલિન કર્યો છે. રાગની ઉત્પત્તિ એ જ આત્માનું અબ્રહ્મ મલિનપણું છે. અને નિજ શીલ સ્વભાવને કિચડ કાદડ જેવો કર્યો છે. અપવિત્ર સ્વભાવને પર્યાયમાં વિપરીતપણે કરીને મલિન રૂપે કર્યો છે, માન્યો છે. હવે આજે પરબ્રહ્મ સ્વરૂપ શુદ્ધાત્મામાં જ એ જ મારું સ્વ છે અને હું તેનો સ્વામી. 47 શક્તિમાં કઈ શક્તિ છે? છેલ્લી 47મી કઈ શક્તિ છે? ખાલી સ્વામિત્વ છે, સંબંધ શક્તિ. સંબંધ શક્તિ ખરે આખું નામ ખાલી. પછી સંબંધ તો કયો સંબંધ? તારે એક ક્ષેત્રાવગામાં જવું છે, સંયોગ સંબંધમાં જવું છે કે હું આનંદ ગુણરૂપ જે છે એ મારું સ્વ છે અને હું એનો સ્વામી. બસ મારે એટલો જ સંબંધ જોવે છે, મારે એનાથી અધિક કોઈ સંબંધ જોતો નથી. સંબંધ શક્તિ, શક્તિનું નામ સંબંધ. ક્યાં સુધીનો સંબંધ? કે અનંત ગુણ એ મારું સ્વ. સ્વ એટલે ખબર હશે, સમયસરમાં આપ્યું છે. સ્વ એટલે મારી માલિકીની ચીજ, મારી મિલકત, મારું ધન, મારું મારા પણ જેમાં. તો અનંત ગુણ એ મારું છે અને હું એનો સ્વામી. એનીથી અધિક મારે હવે કોઈ વિભાવમાં અટકવું. આ રીતે 10 લક્ષણ ધર્મમાં આપણને મુનિવરોએ તો એવી દશા પ્રગટ કરી છે. આપણને એક એક ધર્મ આપણને શું કહેવાય, રિમાઇન્ડ કરે છે, હેમરિંગ કરે છે કે તું ક્યાં આવા પવિત્ર ધર્મો અને તું ક્યાં પર્યાયમાં આવી વિપરીતતા કરી રહ્યો છે. તો સમસ્ત કસાય અને સમસ્ત વિભાવથી રહિત સમ્યક ક્ષમા આદિ ધર્મની આપણને પ્રાપ્તિ થાય.
સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ સહજાનંદી શુદ્ધ 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 સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. ઋષભાજી જૈનને મહેશ્વર પરિ 24 જિનેન્દ્ર ભગવાનનો, સિમંદર આદિથી લઈને અજીત વેર્ય પરંત 20 વિહરમાન જિનેન્દ્ર ભગવાનનો, અડગ ગાંધવરના ધારા કે વાસી બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો, શ્રી સમયસા પ્રવચનસા પંચાસ્તિક અષ્ટભવ નિયમસાર આદિ પંચપરમગમ જીનવાણી માતનો, શ્રી કુંદકુંદાચાર્ય દેવ અમૃતાચંદ્રાચાર્ય દેવ પદ્મવંદારી દેવ આદિ સર્વ આચાર્ય ઉપાધ્યાય સાધુ ગુરુ ભગવંતોનો, હમ ભક્તોના તારણા રૂપકારી શ્રી કહન ગુરુદેવનો, પ્રસમૂર્તિ ધન્યવતા પૂજ્ય ભગવતી માતનો, અપૂર્વ અવસર અને આત્મસિદ્ધિના દાતા એવા કૃપાળુ દેવનો, આજના ઉત્તમ બ્રહ્મચર્ય દીનનો, 10 લક્ષણ ધર્મધારક સ્વરો મુનીશ્વર ભગવાનનો, પરમ પવિત્ર સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. હે જિનવાની ભારતી તુહે જપો જિનવેન, જો તેરા શરણા ગ્રહે સો પાવે સુખ જૈન, જાવાણી સે જ્ઞાન સે સુજે લોકાલો, સો વાણી મસ્તક નમું સદા દેત હુંઢો. બોલો જિનવાની માતનો. હવે ઉપર આપ